ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
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 బోలో బోలో రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
బోలో బోలో రాధేశ్యామ బోలో బోలో
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
పేజ దివసనీ జిందగీ మా మాథా కుట శూకా
దివసనీ జిందగీ మాథా కుట శూకా
లైలో శ్రీ ప్రభును నామ లైలో శ్రీ
ప్రభును నామ
బోలో బోలో రాధేశ్యామ బోలో
బోలో రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
దుర్లభ దేవో నేయాకాయా దుర్లభ
దేవోయేన
గుణగవాయ ఏథీ కైయ ప్రభునే పాయాయ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
ఖాళీ హాథి ఆవ్యా జగమా
ఖాళీ హాథి ఆవ్యా జగమా
ఖాళీ హాథి పాచా జవానా
ఖాళీ హాథి పాచా జవానా
కరిలోకాయను కళ్యాణ
కరిలోకాయను కళ్యాణ బోలో బోలో రాధేశ్యామ
బోలో
బోలో రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
రాధేశ్యామ రాధేశ్యామ బోలో బోలో రాధేశ్యామ
సీతారామ 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 సీతారామ
సీతారామ సీతారామ సీతారామ సీతారామ
Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam,
Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam,
Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam,
Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam, Radhe Shyam.
ભગવદ ગીતામાં ભગવાને સંસારને અનિત્યમ અસુખમ એમ કહ્યું. અનિત્યમ અસુખમ લોકમ હેમમ પ્રાપ્ય ભજસ્વ માં. સંસારને માટે બે શબ્દો વાપર્યા, અનિત્યમ અસુખમ. બંને શબ્દ તો એવો વાપર્યો કે સંસાર અનિત્ય છે. નિત્ય એને કહેવાય જે એક સરખા સ્વરૂપમાં સદાને માટે રહેતો હોય. અનિત્ય એને કહેવાય જે એક સરખા સ્વરૂપમાં સદાયને માટે રહેતો ના હોય. શરીર જન્મે, શરીર મોટું થાય, બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા આવે, યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થા આવે, પ્રૌઢાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા આવે, વળી પાછું મરણની અવસ્થા આવે. કળી ફૂલના છોડ ઉપર ખીલે, મોટી થાય, વિકસે, એમાંથી ફૂલ બની જાય, વળી પાછું ફૂલ નીચે પડી જાય, કરમાઈ જાય, ચીમળાઈ જાય, ધરતીમાં ભળી જાય. આ બધો સંસારનો ક્રમ દેખાય. સમુદ્રમાં ભરતી આવે, વળી પાછું ઓટ ચાલુ થઈ જાય, વળી પાછી ભરતી આવે, વળી પાછું ઓટ ચાલુ થઈ જાય. આકાશમાં ચંદ્રની કળા એક સરખી રહે જ નહીં. એકમને દિવસે જેવી કળા હોય બીજને દિવસે તેવી હોય નહીં. ત્રીજને દિવસે થોડીક મોટી થઈ જાય, પૂનમને દિવસે પરિપૂર્ણપણે મોટી થાય, વળી પાછી ઘટવા લાગે. અમાસને દિવસે ચંદ્ર દર્શન જ ન થાય. આ સંસારનું સ્વરૂપ જ કંઈક આવું દેખાય કે જેવું પહેલા હોય છે તેવું કાયમ માટે રહેતું નથી. એટલે ભગવાન કહે છે કે સંસાર અનિત્ય છે, એક સરખા સ્વરૂપમાં રહેતો જ નથી. આપણે રાખવા માંગીએ તો પણ રહેતો નથી, અને સંસારને જોનારા જે છે તે પણ એક સરખા રહેતા નથી. પ્રકૃતિ જે છે તે એક સરખી રહેવાના સ્વભાવવાળી નથી, પણ જે પુરુષ છે અંદરનો આત્મા તે એક સરખો રહે. આત્માની અંદર વિકાર નથી, આત્માની અંદર કોઈ જાતની વિક્રિયા નથી, આત્માની અંદર વૃદ્ધાવસ્થા નથી, આત્મા મોટો થતો નથી, આત્મા નાનો થતો નથી, આત્માનો જન્મ પણ થતો નથી તો આત્માનું મરણ પણ થતું નથી. અજ છે, અજન્મા છે આત્મા, અવિનાશી છે. તો આવો આત્મા શસ્ત્રોથી પણ કોઈ એને છેદી શકતું નથી, અગ્નિ પણ બાળી શકતું નથી. શરીરને ચિતામાં મૂકવામાં આવે મરણ પછી, છતાં પણ ચિતાનો અગ્નિ આત્માને બાળી શકે નહીં, શરીરને જ બાળે. પવન આત્માને સૂકવી શકે નહીં, પાણી પલાળી શકે નહીં. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુતઃ. આવો આત્મા છે તો કોઈ પણ દિવસ તેનો નાશ થતો જ નથી, એમાં પરિવર્તન આવતું જ નથી. પરિવર્તન તો પ્રકૃતિમાં, શરીરમાં આવે. શરીર જન્મે પણ ખરું, શરીર મોટું પણ થાય, શરીર વિકારને વશ થાય, શરીરમાં વૃદ્ધાવસ્થા દાખલ થઈ જાય, શરીર એક દિવસ શાંત પણ થઈ જાય. આ બધું શરીરનું છે. અને એવું નથી કે આપણા જ શરીરનું આવું હોય. આ તો અનાધિકાળથી આવું જ બધું ચાલ્યા કરે. જ્યારથી સંસારનું સર્જન થયું ત્યારથી માંડીને અત્યાર સુધી આમ જ ચાલે. એવું પાછું નહીં કે ભારતમાં જવું ચાલે ને અમેરિકામાં કંઈ ઓપ્શન હોય, કે ઇંગ્લેન્ડમાં કંઈ બીજો કાયદો કાળનો લાગુ પડતો હોય, તેવું કાંઈ નહીં. દફનાવવાની વિધિઓમાં ફેર પડી જાય છે. ક્યાંક બાળી નાખે છે ને ક્યાંક જમીનમાં દાટે છે ને ક્યાંક પાણીમાં પ્રવાહિત કરી નાખે છે. તો પછી મુંબઈના પારસી ભાઈઓ મુંબઈમાં કેટલીક વાર શબને લટકાવે, ખુલ્લો મૂકે, કાગડાઓ એવા પશુઓ પછી એને ચોથી ખાય, કૂવો હોય નીચે, આવું કરે છે. તો દફનાવવાની જે ક્રિયાઓ છે તેમાં તફાવત છે, પણ જે ક્રિયા મરણની છે એમાં કોઈ તફાવત નથી. એક સરખું ચાલ્યા કરે, બધે જ આવું ચાલે. ભગવાન બુદ્ધની પાસે એકવાર એક માતાએ આવીને રડવા માંડ્યું તો ભગવાન બુદ્ધે પૂછ્યું કે કેમ રડો છો? તો માતાએ કહ્યું કે મારો યુવાન પુત્ર મરણ પામ્યો. તો ભગવાન બુદ્ધે કહ્યું કે નવી વાત તો નથી, આવું ચાલ્યા કરે છે, અનાદિકાળથી ચાલે. એ તો સારું છે કે તમારો યુવાન પુત્ર મરણ પામ્યો, નહીં તો તમે જ મરણ પામ્યા હોત. તો યુવાન પુત્ર મરણ પામ્યો તેવું કહેવા પણ રહ્યા ન હોત. યુવાન પુત્ર પછી કોના ભરોસે રહેત? પણ તે માતાએ કહ્યું કે મને દુઃખ બહુ થાય છે અને આ પુત્ર વળી પાછો આવે તો સારું. માતાને સ્વાભાવિક રીતે મોહ હોય છે, પાછો આવે તો સારું. તો ભગવાન બુદ્ધે કહ્યું કે પાછો આવે તેવો વિચાર આપણે કરીએ, પણ તે પહેલા એક કામ તમે કરો. આ ગામ છે તે ગામમાં ઘેરે ઘેર જાઓ અને દરેક ઘરમાં જઈ અને તમે જરા તપાસ કરો. એક મુઠ્ઠીભર રાઈના દાણા લાવો, પછી તમારો છોકરો પાછો આવે. એક મુઠ્ઠીભર રાઈના દાણા. તો કે રાઈના દાણા તો હમણાં લઈ આવું, એમાં શી મોટી વાત? તો ભગવાન બુદ્ધે કહ્યું કે રાઈના દાણા તેવા ઘેરથી લાવવાના છે જે ઘરમાં અત્યાર સુધી કોઈનું મરણ થયું ના હોય, તે કુટુંબમાં મરણ થયું ન હોય, તે પરિવારમાં મરણ ન થયું હોય, તેવા કુટુંબ તેવા પરિવારમાંથી તમારે આ રાઈના દાણા લાવવાના. એટલે તે બાઈ તો ગઈ, દરેક ઘેર પૂછવા લાગી, આખા ગામમાં ફરી વળી. પછી ભગવાન બુદ્ધની પાસે આવીને બોલી કે કોઈ ઘર એવું દેખાયું નહીં, ક્યાંક ને ક્યાંક કોકનું પણ મરણ તો થયેલું જ હતું, કોઈનું પહેલા થયેલું કોઈનું પછી થયેલું, પણ થયેલું ખરું. તેમના ઘરમાં નહીં થયેલું તો તેમના કુટુંબીઓમાં થયેલું, તેમના પરિવારમાં થયેલું, આવું છે. એટલે હું રાઈના દાણા લાવી શકી નથી. તો ભગવાન બુદ્ધે કહ્યું કે જોયું, હવે તમને સમજાયું કે સંસાર અનિત્ય છે. કોઈ પણ ઘર એવું નથી કે જેમાં મરણનો કાયદો લાગુ પડતો નથી, બધે આનું છે. તો હવે તમે મનને ફેરવી કાઢો. જે નિત્ય પદાર્થ છે, સનાતન વસ્તુ છે આત્મા, તેનું સગપણ કરો, તેનો સંબંધ બાંધો, તો તમને શોક નહીં થાય, તો તમને કોઈ પણ પ્રકારનો વિષાદ નહીં થાય, દુઃખ નહીં થાય. તે આત્માની અંદર તમે અનુસંધાન સાધો. શરીરની અંદર તમે મોહ રાખશો તો દુઃખ સિવાય કાંઈ પરિણામ આવતું જ નથી, કારણ કે શરીર સદા માટે રહી શકતું નથી. તો આત્મામાં પરમાત્મામાં પ્રીતિ કરો તો સદાને માટે આનંદ રહેશે. અને તમે સમજો કે સંસારના બીજા બાળકો છે તે પણ તમારા જ બાળકો છે, આમ માનો. સૌ પ્રત્યે પ્રેમ ભાવ રાખો, એટલે મોહનો નાશ થઈ જાય, મમતાનો નાશ થઈ જાય. મમતાનો નાશ થાય તો પછી કાંઈ હરકત નથી. મમતાને લીધે આપણને દુઃખ થાય છે, સ્વાભાવિક છે. કોઈનો છોકરો મરે તો આપણને કંઈ લાગતું નથી. સમાચાર સાંભળીએ કે ભાઈ અમુકભાઈનો છોકરો મરી ગયો, પણ આપણો મરે તો આકાશ તૂટી હોય તેવું આપણને લાગે છે, કારણ કે તેની અંદર આપણને મોહ છે. આ મોહ હમણાં જ થયો, પહેલા નહોતો. છોકરો તો હમણાં જ આવ્યો, 20 વર્ષ કે 25 વર્ષ થયા, તે પહેલા તો કઈ હતું જ નહીં. આ 25 વર્ષની સગાઈ છે આપણી, તે પણ કાયમ રહેનારી નથી. તો ભગવાન બુદ્ધે આ પ્રકારે પેલી સ્ત્રીને ઉપદેશ આપ્યો એટલે સ્ત્રીનું દુઃખ હળવું બન્યું. દુઃખ હળવું કેવી રીતે બને? એક મકાનમાં અંધારું ભરાઈ ગયેલું હતું, ઘણું જ અંધારું. તો પછીથી મકાનના માણસો ગુરુની પાસે ગયા. ગુરુએ કહ્યું કે અંધારું ભરાઈ ગયું છે તો મકાનને અંધારાથી મુક્ત કરી દો, એમાં શું ગભરાવાનું. એટલે મકાનવાળાઓ ગયા અને કૂવામાંથી પાણી કાઢી કાઢી અને મકાનમાં નાખવા માંડ્યા, ઝાડુ કાઢવા માંડ્યા કે આ મકાનમાંથી અંધારું સાફ કરવાનું, દૂર કરવાનું. એ ખૂબ પાણી નાખ્યું, બધું ભીનું લથપથ કરી નાખ્યું, તો પણ અંધારું દૂર થયું નહીં. પોતા કર્યા, લુગડાથી લૂછ્યું મકાન, તોય સાફ થાય નહીં. બહુ ચિંતા થઈ ગઈ કે આટલો બધો પ્રયત્ન કર્યો તો પણ અંધારું મટ્યું નહીં. એટલે પછી પાછા ગુરુની પાસે આવ્યા કે અમે અંધારાને દૂર કરવા પ્રયત્ન તો બહુ કર્યો પણ અંધારું મટ્યું નથી, એવું જ રહ્યું છે. તો ગુરુએ કહ્યું કે તમે શું પ્રયત્ન કર્યો? જે પ્રયત્ન કર્યો તો તે કઈ બતાવ્યો? તો કે આવો પ્રયત્ન કરો જન્મો જન્મ સુધી તો પણ અંધારું ખાઈ જાય નહીં. તમારે તો એક સાધારણ જ પ્રયત્ન કરવાનો, આટલું બધું કરવાની જરૂર નથી. તો એક મિનિટમાં અંધારું દૂર થાય, ચાલો આવું છું. અને પછી શિષ્યોની સાથે ગયા અને એક નાનો દીવો જ કર્યો મકાનમાં. દીવો કર્યો એટલે અંધારું જતું, પ્રકાશ 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 ઘરમાં પથરાય. હવે આ અનાદિકાળનું અંધારું અજ્ઞાનનું મોહનું કેવી રીતે મટે? માણસો ધ્યાન કરે, જપ કરે, સ્તોત્રપાઠ બોલે, તીર્થોમાં જાય, ગ્રંથોને વાંચે, કથાઓ સાંભળે, બધું કરે, પણ આ પાણી રેડવા જેવું થાય છે. અંધારું મૂળમાંથી જતું નથી. અંધારું જો મૂળમાંથી કાઢવું હોય તો દીવો જ કરવો પડે, આત્મજ્ઞાનનો દીવો, પરમાત્માના પ્રેમનો દીવો જો થાય તો એક ક્ષણ માત્રમાં અંધારું હટી જાય. પરમાત્માનો પ્રેમ જાગ્યો અથવા જ્ઞાન થયું એટલે પછી આપોઆપ અંધારું ટળી જાય છે. એટલે ભક્તોએ કહ્યું કે ભાઈ, આ દિલની અંદર અંધારું છે, એ દિલમાંથી અંધારું દૂર કરવા દીવો કરો. દીવો કરો રે, દીવો કરો, દિલમાં દીવો કરો, હે દિલમાં દીવો કરો. આ દિલમાં દીવો કરવાનો છે. બહાર તો બધા ઘણા દીવા, આટલા બધા અમે જોયા, 2-3 દિવસથી જોયા છે. એમ કહું આટલું બધું કેમ? કોઈના લગ્ન છે, શું છે આ બધું? અંતે ઘેરે ઘેર લગ્ન કઈ હતા હશે, હોય કોઈ વાર વળી મુહૂર્ત એવા આવે તો ઘેરે ઘેર થઈ જાય. પણ મેં એવું સાંભળ્યું કે અહીંયા લગ્ન તો રવિવારે જ થાય પરદેશમાં, કારણ કે હોલ ચર્ચના ત્યારે જ મળે. રવિવાર પછી મુહૂર્ત આપણે જોવાનું જ નહીં, ચોગડિયું કેવું, હામો કાળ, પાછલો કાળ, વચલો કાળ, ઉપરથી નીચે પડનારો કાળ, નીચેથી ઉપર જનારો કાળ, કશું જોવાનું. રવિવાર એટલે વહેલી તકે તમે હોલને બુક કરાવી જ દો ભાઈ, પછી મળ્યો કે ન મળ્યો બીજા કોઈ હોલ બુક કરાવે છે. એટલે રવિવારે લગ્ન આવું પરદેશોમાં ચાલે. તમે કોઈ રવિવાર તો નથી, આખી તો શુક્રવારથી બધે દીવાઓ છે, કાલે ગુરુવારે પણ હતા, બુધવારે પણ આ ચળક ચળક બધું ચળકાટ મારે છે, શું આ બધું? તો કે ક્રિસ્ટમસના દાડા પાસે આવ્યા છે, નાતાલના, એને લીધે આ ઉત્સવ મનાવે. આપણે જેમ દિવાળીના મનાવીએ તેમ મનાવે, આ દીવાઓ કરે છે, ઠીક છે. પણ એ તો બુજાઈ જવાના કે રહેવાના? થોડા વખત પછી બુજાવાના. આપણે તો એવા દીવા જોઈએ છીએ કે જે બુજાય જ નહીં, એવા નેવા જ રહે, અખંડ રહે, કાયમ ના રહે અને સાચું અજવાળું આપે. આ ઘડી બે ઘડીનો આનંદ આપે તેવા દીવા નહીં, ક્ષય આનંદ આપે. અનંતાનંદ અંતઃકરણનો આનંદ આપે તેવો દીવો કરવાની વાત આ ભક્ત કરે છે કે દિલમાં દીવો કરો, બહાર તો કરો પણ અંદર કરો, હવે જ્ઞાનનો દીવો કરો, પ્રેમનો દીવો કરો.
દયા દિવેલ પ્રેમ કપરણાયુ લાવો.
હવે બોલતા આવડતું હોય તો બોલો.
દયા દિવેલ પ્રેમ પરણાયુ લાવો, દયા
આવડતું હોય વળી ભગવાને બોલવાની શક્તિ આપી હોય. મૂંગાઓ તો તમારે કઈ કહેવાનું, બહેરા મૂંગાની શાળાઓ ચાલે છે, એમાં તો આપણે છોકરાને બીજું શું કહીએ. આપણને કહે કે ભાઈ યોગેશ્વરજી બહેરા મૂંગાની શાળા છો, તો ત્યાં આપણાથી કહેવાય કે બોલો, બોબડાઓનું કહીએ. પણ જો તમે બહેરા મૂંગા ન હો તો બોલજો.
માહી સુરતાની દિવેટ બનાવો,
માહી સુરતાની દિવેટ બનાવો,
પછી બ્રહ્મ અગ્નિને ચેતાવો, રે દિલમાં દીવો કરો, પછી બ્રહ્મ અગ્નિને ચેતાવો, રે દિલમાં દીવો કરો, દીવો કરો, દીવો કરો, દિલમાં દીવો કરો, દિલમાં દીવો કરો.
અમારું કામ પૂછેલું મેં કરી દીધું, ખાલી આટલું જ બોલવાનું.
દિલમાં દીવો કરો, દિલમાં દીવો કરો.
બોલો કેવી વાત છે, દિલમાં દીવો કરો કે છે. તો એ દીવાને પછી ભય નથી, મોહનો ભય, શોકનો ભય, મોટા પ્રલયો થાય, તોફાની, તો એ દીવો બુઝાવવાનો નહીં. જે આત્મજ્ઞાનનો દીવો થઈ ગયો, પરમાત્માના પ્રેમનો દિલમાં થયો, એને કોઈ ભય જ નથી. બીજા દીવાઓને ભય.
દીવો અણભે પ્રગટે એવો,
દીવો અણભે પ્રગટે એવો,
ટાળે તિમિર ના જેવો,
ટાળે તિમિર ના જેવો,
ને 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 તો ની રખીને લેવો, રે દિલમાં દેવો કરો, એને ને ને તો ની રખીને લેવો, રે દિલમાં દેવો કરો, દેવો કરો, રે દેવો કરો, દિલમાં દેવો કરો, દિલમાં દેવો કરો.
માનવે પોતાના જીવનની અંદર એમ ભક્ત કહે છે કે આ દીવો કામ લાગશે.
દાસરણ છોડ ઘર સંભાળ્યું,
દાસરણ છોડ ઘર સંભાળ્યું,
જડી કૂંચીને ઉઘડ્યું તાળું,
જડી કૂંચીને ઉઘડ્યું તાળું.
દિલના બારણા બંધ હતા, મોટા તાળા ત્યાં હતા, અજ્ઞાનના તાળા. કૂંચી ચડી ગઈ આત્મજ્ઞાનની, પ્રભુના પ્રેમની, તો તાળા તૂટી ગયા.
તો થયું ભૂમંડળમાં અજવાળું, રે દિલમાં દેવો કરો, થયું ભૂમંડળમાં અજવાળું, રે દિલમાં દેવો કરો.
આ સાચા દિલનો જો દીવો થઈ જાય દિલની અંદર, તો પછી બાકી શું રહ્યું.
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
તો જેના દિલમાં દીવા થયા હોય, એના ઘરમાં કોઈનું મરણ થાય, તો એને રડવું નહીં આવે. આવે, માનવ છીએ ને એટલે આપણને લાગણી તો થવાની જ. આપણે કાંઈ પથ્થર તો નથી. એકવાર એક ભાઈએ મને પૂછ્યું, પ્રવચન થઈ ગયું પછી પૂછ્યું, મને કે યોગેશ્વરજી આ રામ સારા માણસ ખરા? બોલો. મેં કહ્યું તમને કેવા લાગ્યા, ગુંડા લાગ્યા? તો કે ના, એવું તો નહીં, પણ પૂજા કરવા જેવા મને લાગ્યા નહીં. એવું શું વળી તમને રામમાં દેખાયું? ભાઈ તમે તો મળ્યા નથી હજુ રામને, વાત કરી નથી, આ ચોપડીઓ વાંચી એટલું જ, તો તમને એવું શું દેખાણું? તો કે મેં રામાયણની કથા સાંભળી એકવાર, ત્યારથી મને આમ થયા કરે છે કે રામ સારા માણસ ગણાય નહીં, આદર્શ માણસ ગણાય નહીં. તમે કહ્યું એવું તમને શું લાગ્યું ભાઈ, શું શંકા એવી થઈ? રામમાં એવું શું જોયું? કાંઈ કોઈના ઘેર ચોરી કરવા ગયા કોઈ વારે તમે પકડ્યા એમને? કઈ થયું? તો કે ના એમ નહીં, પણ જુઓ સીતાની સાથે વનમાં ગયેલા. તો કહું મેં જોયેલા નહીં પણ આપણે વાંચેલું શાસ્ત્રોમાં એટલે આ માન્યું, ચાલો ગયેલા. આપણે જોયેલા નથી, જે લખેલું છે તે વાંચેલું છે. તો કે ગયેલા તો પંચવટીમાં રહેલા નહીં. મેં કહું મેં જોયેલા નહીં, વાંચેલું જોયેલું. તો કે ત્યાંથી રાવણે સીતાનું હરણ કરેલું નહીં. મેં કહું વાંચેલું એટલે કરેલું માનીએ આપણે, આપણને ખબર નથી કરેલું કે નહીં. તો કે હરણ જયારે થઈ ગયું ત્યારે સુવર્ણ મૃગનો નાશ કરીને પાછા રામ પંચવટીમાં આવેલા કે નહીં? મેં કહું આવ્યા જ હશે ને, હવે લખેલું છે એટલે માનવું જ પડે. તો કે તો પછી તે રામ, અરે સીતા, અરે સીતા, અરે સીતા, તું ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ? પંચવટી તારા વગર સૂની થઈ ગઈ, ગોદાવરી સૂની થઈ ગઈ છે, આ કુટીર હવે ખાવા જેવી લાગે છે, સ્મશાન જેવી લાગે છે, અરે સીતા તું ક્યાં ગઈ કરીને કલ્પન કરવા માંડ્યા, રડવા લાગ્યા. અને પછી જંગલમાં લક્ષ્મણની સાથે શોધવા નીકળ્યા સીતાને. આ સાચું? મેં કહું ભાઈ પુસ્તકમાં લખેલું એટલે સાચું માનવું જ પડે, આપણે જોયા નથી આ રીતે કલ્પન કરતા. તો કે એટલે જ હું કહું છું કે રામ સારા માણસ નહીં, ભગવાન નહીં, પૂજા કરવા જેવા નહીં. લોકો આને લીધે તમને એવું લાગે? તો કે આ એવું છે. તો કે કોઈની સ્ત્રી જતી રહે ને પછી એ કલ્પન કરે ને રામે કરે એમાં ફેરશું? એને આ પકડી પાડેલું. કોણ ક્યારે ક્યાંથી કેવું પકડે છે અને કોની બુદ્ધિ કેવી ફળદ્રુપ ક્યારે બને આપણને કઈ જ ખબર પડે નહીં. એ મહાપુરૂષોમાંથી પકડે ને ભગવાનના અવતારોમાંથી પકડી પાડે, એવું નહીં કે સાધારણ માણસોમાંથી જ પકડી પાડે. એટલે કથાકારોએ બહુ જાગૃત રહેવું પડે. તમે કોઈ જુઓ ભાઈ, હું રામને સારા માણસ માનું છું, હું રામને આદર્શ માનવ માનું છું, હું રામને પ્રભુમય માનું છું. તો કે તમે આટલા મોટા માણસ થઈને માનો છો? મેં કહું એની પાછળ કારણ છે. તો કે હાલ કલ્પાંત આવું કરતા હોય તો થર્ડ ક્લાસ માણસ કહેવાય? મેં કહું બિલકુલ નહીં. હવે રામને માટે બે જ વાત હતી, પંચવટીમાં પાછા આવ્યા, સીતાનું હરણ થયું જાણ્યું, તો પછી રામ શું એમ કરે કે હા હા સીતા, હા હા સીતા, તું ગઈ, તારું હરણ કોકે કર્યું, એ જોઈને મને બહુ જ આનંદ થાય છે સીતા, હા હા હા, આ પંચવટી એટલી બધી સુંદર તારે લીધે લાગી, તારા વગર રણિયામણી લાગી, આજે તું શીરો ખાવાનો સીતા, તારા વગર બહુ જ મજા આવે છે જીવનમાં. કાં તો રામે આવું કહેવું જોઈએ, કાં પછી રામે શોક વ્યક્ત કરવો જોઈએ, બેમાંથી એક તો કરવું જ પડે ને. બોલો, તો આદર્શ મનુષ્ય શું કરે? પોતાની પત્ની જાય તો આદર્શ મનુષ્ય શું કરે? આદર્શ મનુષ્યને સંવેદન થાય, મનુષ્યને છાજે તેવી લાગણી થાય. કારણ કે આદર્શ મનુષ્ય કાંઈ પથ્થર નથી, વજ્ર નથી. એટલે લાગણી બતાવવાનો માનવને અધિકાર છે. આંખમાં આંસુ આવશે, પોકાર પાડશે, પોતે સમજણથી પોતાના મનને શાંત રાખશે, પણ એક વાર તો એને લાગણી થઈ આવશે, સંવેદન થઈ આવશે. આ માનવનું લક્ષણ છે. તો એમાંથી રામ પણ બાકાત નહીં ને કૃષ્ણ પણ બાકાત નહીં. હવે જો રામ આવું ન કરત તો પણ તમે જ વાત કરો, તમે જ મારી પાસે આવત ને કહેત કે યોગેશ્વરજી આ રામ સારા માણસ. હું કહેત કેમ? તો કે જુઓ ને, સીતા જેવી સીતા, આટલી સરસ પત્ની, એનું હરણ થઈ ગયું તો આ માણસનું રોવાડું હાલ્યું નથી, આંખમાંથી એક આંસુય પડ્યું નથી, એને સીતા સીતાએ કર્યું નથી, એવા જ તાગળ દિન ના કરતો વનમાં ફર્યો, આ માણસને ભગવાન કહેવાય? તો પાછા તમે આમ વાત કરવાના? એટલે રામને તો બહુ જ ઉપાધિ છે, રડે તોય તમે વાતો કરવાના, નહીં રડે તોય વાતો કરવાના. તો આદર્શ માનવ જેવા વ્યવહારો કરે તેવા વ્યવહારો અવતારો જયારે શરીર ધારણ કરે ત્યારે કરે છે. પણ જુઓ, મેં કોઈ એક વાત તમે હવે જુઓ કે માતા સીતાનું હરણ થઈ ગયું, બરાબર. હવે રામ એમની શોધ કરવા વનમાં ગયા, બરાબર. રામને એવો વિચાર આવ્યો કે ગઈ તો ભલે કઈ બીજી કરીએ, આવ્યો વિચાર? એ ભાઈ જે પ્રશ્ન પૂછતા હતા એની સાથે બીજા એમના મિત્ર પણ હતા, એમણે કહ્યું યોગેશ્વરજી તમે ખરી વાત કાઢી. મેં કહું કેમ? તો કે આ ભાઈ એવું કર્યું છે, પ્રશ્ન પૂછનારા એવું કર્યું છે. મેં કહું શું કર્યું છે? તો કે આજે 6 વર્ષ થયા એમની સ્ત્રીનું હરણ થયું ને એનું નામ પણ સીતા જ હતી એમની સ્ત્રીનું. મૂક્યું એમ તો કે આ તો કે એનું હરણ થયું. એક વર્ષ સુધી છાપામાં જાહેર ખબરો આપી, પોલીસમાં રિપોર્ટ આપ્યો, તપાસ કરાવી, બે વર્ષ સુધી રાહ જોઈ, સ્ત્રી પાછી મળી નથી તો ત્રણ વર્ષથી એક લગ્ન એણે ફરી કરેલું છે. મેં કહું ખરું છે સાહેબ? તો કે ના કરું તો બીજું શું કરું, જીવન ક્યારે પસાર થઈ જાય કાંઈ કહેવાય, હું કાંઈ આમનામ બેરું એની પાછળ. બોલો એ આવશે તો ઘરમાં રહેશે, ક્યાં એક હોય ને બીજું રહે, શું વાંધો? પણ મારે કઈ આમ રહેવું? મેં કહું જીવો ત્યારે તમારામાં ને રામમાં કેટલો બધો તફાવત, અમારા રામ તમારા જેવા નબળા નથી. કે એની સીતાનું હરણ થઈ ગયું છે છતાં પણ એની વિવેક ખોયો નહીં, સંયમના બંધન તૂટ્યા નથી. એ પોતે પુરુષની જેમ વિલાપ કરે છે, પોતાની સ્ત્રી માટે રડવાનો, વિલાપ કરવાનો, એની શોધ કરવાનો એને અધિકાર છે. પણ એ અવિવેકી બન્યા નથી કે ચાલો ને કાંઈ નહીં, ગઈ તો ગઈ, તું જ્યાં હોય ત્યાં સુખે રહેજે, હું જ્યાં છું ત્યાં સુખે રહીને બીજીને ઘરમાં બે આવ, વિચાર પણ કર્યો નહીં. આ રામની મહાનતા છે. આ જે માણસે મન અને ઇન્દ્રિયોને વશ કરી છે તે માણસનું આ લક્ષણ છે. એ સીતાની ખાતર ફકીરી ધારણ કરે, ત્યાગી બને છે, શોધે છે સીતા મળે તો જ હવે. અને સીતા પણ રામને માટે ફકીરી ધારણ કરતી કરતી નિષ્ઠાપૂર્વક અશોક વાટિકામાં બેઠેલી છે. કે વર્યા એકવાર, હવે શું વારંવાર વરવાનું હોય? એકવાર વર્યા જીવનમાં, બીજા જીવનમાં બીજી વાત, પછી શું? બોલો તમે આ નથી કરી શક્યા, રામે આ કર્યું હતું. એટલે રામને પૂજનીય માનવામાં આવે છે, રામને આરાધ્ય માનવામાં આવે, કારણ કે એમના જીવનમાંથી સારું શીખવાનું જ, તમારા જીવનમાંથી કાંઈ જ સારું શીખવાનું નથી. તમે તો બે વર્ષ રાહ જોઈને ત્રીજીની ઘરમાં બેહાડી, શું સારું શીખવાનું? આદર્શ તમારા જીવનમાંથી શું માણસ પ્રાપ્ત કરે? મેં કહું બોલો હવે કાંઈ શંકા છે? તો કે ના હવે કાંઈ શંકા નથી. તમે કહો ઠીક. એટલે કોઈ પણ માણસનું હરણ થઈ ગયું, વિરહ થઈ જાય, એટલે માણસને શોક તો થવાનો છે, વિષાદ થવાનો. પણ જો આપણે આ દિલમાં દીવા કર્યા હોય જ્ઞાનના અને પરમાત્માના પ્રેમના, તો તે આપણને સ્વસ્થતા આપે છે, આશ્વાસન આપે છે, આપણને પડી ભાગતા બચાવે છે, પડી ભાગતા બચાવે, નિરાશ ન થઈ જઈએ આપણે. થોડો વખત આપણને દુઃખ થાય તો જ્ઞાનના દીવાના પ્રકાશથી આપણે તે દુઃખને વળી પાછું હળવી કરી નાખીએ, વળી પાછો આપણો વિષાદ હોય એને ખંખેરી કાઢીએ. એ જ્ઞાન આપણને મદદ કરે કે ભાઈ સંસાર તો અનિત્ય છે, બધે આ જ ચાલ્યા કરે છે ક્રમ, અને તારે પણ એક દિવસ ચાલવાનું જ છે. આ તો કાળ તારે માટે પણ ઘડીઓ ગણી જ રહેલો છે, તો ક્યારે જઈશ કાંઈ ખબર પડવાની છે? માટે તારી તૈયારી કર. હવે આ મનુષ્ય શરીર તને મળ્યું તો તારી તૈયારી કર. આ જ્ઞાનનો દીવો જ્યારે દિલમાં પેદા થઈ જાય છે ત્યારે આ અવિદ્યાનું અંધારું ચાલુ જાય. સાચા દિલનો દીવો જ્યારે થાશે, સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું મટી જાશે, ત્યારે અંધારું મટી જાશે, પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે. દિલમાં દીવો કરો, પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે. દિલમાં દીવો કરો, દીવો કરો રે, દીવો કરો, દિલમાં 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 દીવો કરો, કામ ક્રોધની પરહરો રે. દિલમાં દીવો કરો, કામ ક્રોધની પરહરો રે. દિલમાં દીવો કરો, આ દીવા કરવાના. અને તે દીવા મનુષ્ય શરીરમાં જ થઈ શકે, કોઈ બીજી યોનિમાં થાય તેમ નથી. પશુઓ, પક્ષીઓ, વનસ્પતિઓ ક્યાંય પણ તમે જુઓ, સત્સંગ મંડળો ચાલે છે ક્યાંય? યુવક મંડળ, મહિલા મંડળ ક્યાંય તમે સાંભળ્યા કે ગધેડાઓના હોય કે ભેંસોના હોય? છે જ નહીં, માનવોના જ છે. કારણ કે માનવમાં જ એટલી શક્તિ છે, વિવેક શક્તિ, વિચાર કરવાની શક્તિ, અને વિચાર કરીને તે રીતે વર્તવાની શક્તિ કેવળ માનવમાં જ છે. મનુષ્યને પ્રભુએ આ એક વિશેષ શક્તિ, બુદ્ધિ પ્રદાન કરી છે. તો માનવ પોતાના જીવનનો વિચાર કરી શકે, સારા સારનો વિચાર કરે છે, નિત્યનો વિચાર કરે છે, અનિત્યનો વિચાર કરે છે, શુભનો વિચાર કરે છે, અશુભનો વિચાર કરે છે, બંધનનો, મોક્ષનો, શાંતિનો, અશાંતિનો બધો વિચાર માનવ કરી શકે છે, માનવ સિવાય બીજું કોઈ કરી શકતું નથી. એટલે દેવાઓ પણ માનવે જ કરવાના. પોતાના જીવનની અંદર, પોતાના દિલની અંદર જ્ઞાનના અને પરમાત્માના પ્રેમના દેવાઓ જે પણ કરે તે સંસારની અંદર સુખી થઈ જાય, આનંદ આનંદ થઈ જાય છે. અમે બહુ જ નાના હતા, તમે તો બહુ સુખી છો ભાઈ. અમે તો ઘણા નાના હતા, 8 જ વર્ષની ઉંમર હતી અને ત્યારે મને હજુ યાદ આવે છે અમારા પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. 8 જ વર્ષની નાની ઉંમર, બોલો. અને તમારે તો સારું છે, પૈસા ટકા બધું હોય, પાછળથી ગુજરાતની તો ચિંતા નથી. અમારે તો તે પણ નહોતું. સ્થિતિ બહુ આર્થિક રીતે સારી નહોતી. અને તે વખતે મને યાદ આવે છે કે અમારા માતાજીને એટલું બધું દુઃખ થયેલું, ઉંમર તો બહુ નાની એમની હતી તે વખતે, તો એટલું બધું દુઃખ થયેલું, લગભગ 25-26 જ વર્ષની ઉંમર, તો એમણે છાતી ફાટ રુદન કરેલું અને પોતાનું માથું પછાડેલું નીચે, એટલું બધું એને દુઃખ થયેલું. એ બધું જોયેલું મેં, હજુ મને એ યાદ આવે છે. તે વર્ષો પણ વહી ગયા, વખત બેસી રહે છે. મોટા થયા, હિમાલયમાં રહ્યા, તપશ્ચર્યા કરી, યાત્રાઓ કરી, આનંદ કર્યો અને તે પણ વિદાય થયા. બોલો. અમે હાજર રહીને સ્મશાન ઉપર ચિતા હતી ત્યાં એમના શરીરને મૂકતું જોયું, બળતું જોયું, ભસ્મીભૂત થઈ ગયું પૂરેપૂરું. પછી એ ભસ્મી ઘેર મંગાવી તીર્થોમાં લઈ ગયા. 1 મહિના સુધી ઘરની મોટરમાં ભારતના જુદા જુદા તીર્થોમાં ગયા અને તે ભસ્મી જુદા જુદા તીર્થોની નદીઓમાં પધરાવી, કે આ નદીઓ પવિત્ર બને. ભસ્મી પધરાવી એટલે માતાજીને પવિત્ર નહોતા કરવાના, નદીઓ પવિત્ર બને. નદીઓ નિર્મળ છે પણ પવિત્ર પુરુષો તપસ્વીઓની ભસ્મી એમાં ભળે તો પછી એ નદીઓના પાણી વધારે પવિત્ર બને, એમાંથી વધારે સારું અનાજ પાકે, એ પાણીને પશુઓ માણસો પીએ તો વધારે પવિત્ર વિચારો આવે. એટલા માટે અમે આ પધરાવી, કે ભારતની નદીઓમાં પધરાવીએ. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, બધી નદીઓ ઉત્તર ભારતની 1 મહિનો મોટરમાં યાત્રા કરીને આ ભસ્મી પધરાવી અને સંતોષ થયો. તમને કાંઈ દુઃખ થયું જ નહીં, શાંતિ. શરીર અમારા દેખતા દેખતા શાંત થયું તો પણ શાંતિ એકદમ, દેખતા દેખતા. અમને પહેલેથી ખબર કે શાંત થઈ જવાનું, પહેલેથી ખબર, 1 વર્ષ પહેલેથી ખબર. માં સર્વેશ્વરીની સાથે જાંબિયા યાત્રા કરવા જવાનું થયેલું, પ્રવાસ કરવા. ત્યાં મેં માં સર્વેશ્વરીને કહેલું, મેં કહું માં હવે આ વખતે આપણે ભારત જઈશું ત્યારે માતાજીનો સ્વર્ગવાસ થવાનો છે. જગદંબા એવું કહે છે એમ? મેં કહું હા, હવે નથી, છેલ્લો વખત. પછીથી જયારે ભારત ગયા ત્યારે મેં માને કહ્યું માં જુઓ, હું એમને માં કહું છું કારણ કે જગદંબા માનું છું, સ્ત્રી નથી માનતો, પુરુષ નથી માનતો. માં સ્ત્રી નથી, એમનું શરીર ચિન્મય છે. શારદા માતા ચિન્મય હતા, જગદંબા ચિન્મય હતા, અપાર્થિવ છે. કૃષ્ણ ભગવાન રામ એમના શરીરો ચિન્મય હોય છે, એમાં ચિન્મય, યોગિનીના શરીરો ચિન્મય હોય, દિવ્ય હોય. એમ કહેવાય છે કે 12 વર્ષ સુધી કોઈ તપ કરે તો માતાના પેટમાંથી જે શરીર આવ્યું હોય તેના પરમાણુઓ પણ બદલાઈ જાય, દિવ્ય બની જાય. એનો આકાર એવો જ રહે પણ અંદરથી જે મોલિક્યુલ્સ હોય, પાર્ટિકલ્સ હોય, તે બદલાઈ જાય, અલૌકિક થાય, એવું નાથ સંપ્રદાયના યોગીઓએ લખેલું છે. મન પણ પછી બદલાઈ જાય, મનનું સ્વરૂપ પણ બદલાઈ જાય. એટલે અમે તો એમને જગદંબા માનીએ છીએ, સ્ત્રી માનતા નથી, પુરુષે માનતા નથી. એટલે પછી માં કહીએ, માં કહીએ. ત્યાગ તો પોતે કર્યો છે એટલે માતા રૂપે માનીએ, પણ ત્યાગ નહોતો કર્યો ત્યારે પણ અમે તો માં જ કહેતા હતા, જગદંબા સ્વરૂપ સમજતા હતા. તો મેં એમને કહ્યું, મેં કોઈ જુઓ માં હવે આપણે ભારતમાં આવ્યા ને જાંબિયાથી, તો ગુજરાતમાં પહેલી વાર જ્યાં આપણું પ્રવચન થશે, માતાજીની સાથે આપણે જઈશું ત્યાં માતાજીનું શરીર પડી જવાનું છે, એવું પ્રભુ કહે છે. એમણે ડાયરીમાં મેં લખી આપ્યું. હા, આ નક્કી છે, એમાં કોઈ મીનમેઘ થવાનો નથી. આટલું બધું જાણતા તે પછી અમદાવાદના પ્રવચનો થઈ ગયા અને પછી અમે માતાજી સાથે ભાવનગર ગયા. જાણતા કે આ છેલ્લો પ્રવાસ છે, છતાં મનને સ્વસ્થ રાખેલું. શાંત બોલ, કેવી વાત. ત્યાં પોણા બે મહિના સુધી માદા રહ્યા, હોસ્પિટલમાં દાખલ કર્યા, તો પણ મન શાંત, સ્વસ્થ, એકદમ સ્વસ્થ. જે જન્મ્યું છે તે તો જવાનું જ છે ને. શરીરને કાંઈ આપણે પકડી રાખીએ તો એ રહેવું છે, કાયમ માટે રહેવું નથી. અને આત્માનો નાશ થવાનો નથી. તો આપણને જે પ્રેમ થયો તે પ્રેમનો પણ કદી નાશ નથી. આપણા પ્રેમનો નાશ કરે તેવી કોઈ તલવાર, કોઈ તોપ, કોઈ બંદૂક, કોઈ શસ્ત્ર કે અસ્ત્ર કે કોઈ બોમ્બ દુનિયાની અંદર નથી. જો આપણને કોઈની સાથે પવિત્ર પ્રેમ હોય તો એનો નાશ કોઈ કરી શકે. શરીરનો નાશ થાય પણ પ્રેમનો નાશ થાય નહીં, સ્મરણનો નાશ થાય નહીં, સ્નેહનો નાશ થાય નહીં. અને જો પ્રેમ ન હોય તો પછી બે ચાર દાડા આંખમાં આંસુ લોકલા જેલા હોય, જુદી વાત છે. પ્રેમ જો હોય તો તેનો નાશ કદી થાય. અને એમ કરતા કરતા પછી એક દિવસ મેં માં સર્વેશ્વરીને કહ્યું, આવતીકાલે માતાજી નથી, આવતીકાલે નથી, સવારે 10 પછી નથી. લખ્યું એમની ડાયરીમાં, રેકોર્ડ એમની પાસે છે ડાયરીઓમાં, આવતીકાલે સવારે 10 પછી નથી. જગદંબા એમ કહે છે, બીજે દિવસે સવાર પડી ગયું. બોલો, હોસ્પિટલમાં સવાર પડી ગયું. અમે એમને ગુલાબજલથી ગંગાજલથી રોજની જેમ સ્નાન કરાવ્યું, અને સ્નાન કરાવ્યા પછીથી એમને થોડું દૂધ પાયું. સૂતા હતા માતાજી, કપડાં બદલાવી દીધા રોજની પેઠે. લગભગ 7:30 વાગી ગયા. મેં માને કહ્યું, મેં કોઈ વહેલા આજે સ્નાન કરી લેજો, અહીંયા જ સ્નાન કરી લો. સ્નાન કરાવી દીધું માને. પછી મેં કહ્યું, કાગળ લાવો, કાગળ તૈયાર કરો, હું જે સરનામા લખાવું તે લખો, ટેલિફોન નંબર આપણી ડાયરીમાંથી નોંધાવું તેમ નોંધો. આ બધાને આજે આપણે ટેલિફોનો જ્યાં કરવાના છે ત્યાં કરવા પડશે, જ્યાં તાર કરવાના છે ત્યાં કરવા પડશે. અને વાક્ય લખો, એક જ વાક્ય આપણે બધાને ટેલિફોન તારથી કહેવાનું, વધારે ચર્ચામાં પડવાનું નથી. માતાજીનો સ્વર્ગવાસ થયો છે, આટલું જ કહેવાનું છે, બીજું કાંઈ નહીં. હજુ તો માતાજી સૂતા છે, સવારના 8 વાગ્યા છે. એકવાર તૈયાર રાખો, આજે માતાજી નથી, 10 પછી નથી. તમારી આંખમાં આંસુ આવી ગયા થોડો વખત. બોલો, આમ હું બહુ કડક મહાત્મા ગણાવું છું ભારતમાં. આજે યોગેશ્વરજી એટલે બહુ કડક, સમય હોય તો જ જવાય, નહીં તો ગયા હોય તો ના પાડી દે. કેમ આવ્યા, બોલાવ્યા હતા? આમ કહી દે. લોકો બહુ ગભરાય છે. શિસ્તમાં માનું છું ને, આમ કડક નથી પણ શિસ્ત પાલનનો આગ્રહી નાનપણથી, એટલે માણસ એવું માને છે. એનાથી મને બહુ ફાયદો થાય છે કે મારું કામ હું સારી રીતે કરી શકું છું, આડા ટાઈમનો કોઈ દુરુપયોગ થતો નથી, સારું રહે છે. તો એમની આંખમાંથી આંસુ આવી ગયા. તો માં પણ રડવા લાગ્યા. બોલો, માં સર્વેશ્વરીની આંખમાં આંસુ આવી ગયા. મેં કોઈ જુઓ, હવે હું રડીશ તો આપણ રડશે. મેં કોઈ જુઓ, હવે રડવાનું કાંઈ કામ નથી. આપણને લાગણી થાય સ્વાભાવિક છે. હિમાલય જીવનના સાક્ષી, આટલી બધી તપશ્ચર્યાના સાક્ષી, 32 વર્ષથી સાથે રહેલા માતાજી આપણા, અને 2 વાર પરદેશ પણ ઇંગ્લેન્ડ અમેરિકા સાથે આવેલા, એ આજે જવાના છે, એટલે આપણને લાગણી થાય એ સ્વાભાવિક છે. માનવ તરીકે આપણને લાગણી પ્રગટ કરવાનો અધિકાર છે. પણ હવે આંસુ લૂછી નાખો, ચાલો હું લૂછી નાખો, તમે લૂછી નાખો, તૈયારી કરવી પડશે. સમયની એક એક પળની હવે કિંમત. એટલે મેં આંસુ લૂછી નાખ્યા, એમણે લૂછી નાખ્યા, મોઢું ધોઈ નાખ્યું. મેં કોઈ જુઓ, આ જે હવે કપડાં છે ને આપણા, તમારા તે તમારી પેટીમાં અલગ મૂકી દો. હવે હોસ્પિટલમાં આપણે લાવ્યા છીએ કપડાં, એ મૂકી દો. મારા કપડાં મારી પેટીમાં હું મૂકું છું. આ માતાજીના કપડાં આપણે હોસ્પિટલમાં દાન કરી દેવાના. એમના જે વાસણો છે તે પણ બધા દાન કરી દેવાના છે. ચંપલો પણ અહીંયા બાઈ જે આવે છે હોસ્પિટલમાં ઝાડુ કાઢનારી, તેને આપી દેવાના છે. બધું તૈયાર કરી દો, પછી આપણે શાંતિથી માતાજીની પાસે બેસીએ. ઝડપથી એમણે કરી નાખ્યું, 1/2 કલાકમાં બધું તૈયાર. એમ કરતા કરતા 8:15 થયા. લોકો બેસો, માતાજીને તો કંઈ ભાન નહોતું, સૂતેલા હતા. એમ કરતા કરતા 9 વાગી ગયા, એટલે અમારા પ્રેમીજનો આવી ગયા. માતાજીના પુત્રી પણ અમદાવાદથી પહેલેથી આવેલા, તે પણ આવી ગયા. લોકો, જાઓ માતાજીને મળો, દર્શન કરો. ગયા. અચિંતા એક ડાક્ટર આવી ગયા. 10 મિનિટમાં માતાજીએ છેલ્લો શ્વાસ છોડી દીધો. 9:15 વાગે સવારે ડાક્ટર અંદર આવ્યા. અમે અંદર ગયા. ડાક્ટર કહ્યો, તો બધું તમે તૈયાર કરી નાખ્યું. ડાક્ટરે કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો પણ માતાજી બેસી નહીં શક્યા. ડાક્ટર કે તમે આ બધું તૈયાર કરી નાખ્યું, તમારો સામાન બધો પેક છે, આ શું? અમને ખબર હતી ને પહેલેથી, એટલે તૈયારી કરી. હવે આ જે વસ્તુઓ છે તે હોસ્પિટલમાં આપવાની અલગ મૂકી છે, તે કોઈને બોલાવો તો આપણે હોસ્પિટલમાં આપી દઈએ. નારાયણભાઈ આવી ગયેલા એ પહેલા અમારા પ્રેમીભાઈ, એમને આ કાગળ માને કોઈ આપી દો, આટલા ટેલિગ્રામ આટલા ટેલિફોન કરવાના. તો નારાયણભાઈ વિચારમાં પડી ગયા કે જો માતાજી તો જીવે છે ને, આ મેં કોઈ રાખો, હમણાં થોડી વાર પછી આ કામ લાગશે, આપણે આમાં વિલંબ નથી કરવાનો. 9 વાગે નારાયણભાઈ આવી ગયેલા. 9:15 માતાજીએ શરીર છોડ્યું. કાગળ 9 વાગે એમને હાથમાં આપી દીધો ભાઈ, કે માતાજીનો સ્વર્ગવાસ થયો છે, આ ટેલિફોનો તાર આટલે ઠેકાણે કરવાના. બોલો, સ્વર્ગવાસ થઈ ગયો. એટલે પહેલું જ કામ મેં નારાયણભાઈને કહ્યું, મેં કહ્યું જુઓ હવે તમે આ કામ પહેલું પતાવી દો, એટલે જેમને બારગામથી દર્શન કરવા આવવું હોય તે આવે, આપણે 24 કલાક સુધી માતાજીનો અગ્નિ સંસ્કાર કરવાનો નથી, ઘેર રાખી મૂકીશું શરીર, ગીતા પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીશું, અખંડ ધૂન કરીશું 24 કલાક, અને બીજા દિવસે બારગામથી જે માણસો આવવા હોય તે ભલે આવે, પછી આપણે સ્મશાન યાત્રા કરીશું, તે પણ એમને બાંધીને નહીં કરીએ. અમારી નજર સામે બધું થયું, અમને બધી ખબર છેવટ સુધી, પછી કાંઈ જ નહીં. એકવાર આંસુ આવી ગયા 5 મિનિટ, પછી કશું નહીં. મેં કહું હવે સ્વસ્થ થઈ જાઓ, નહીં તો આપણા સિવાય કામ કોણ કરશે? પાચનની ક્રિયાઓ તો બધી આપણે કરવી પડશે, અને તે શરીરને મજબૂત રાખી રૂપા થશે. તો જવાનું તો સૌને છે જ, ખબર પડે તોય જવાનું, ના ખબર પડે તોય જવાનું. યોગીઓ જાણી શકે, પરમાત્માના કૃપાપાત્ર ભક્તો જાણી શકે, પણ તે જાણ્યા પછી સ્વસ્થતા રાખે. આપણે નથી જાણતા, સારું છે, જાણીએ તો સ્વસ્થતા રાખી શકીએ, અઘરું પડે. એક શિષ્યે ગુરુને કહ્યું, પ્રભુ મારું મરણ ક્યારે થવાનું કહો. તો કે બેટા જાણવામાં મજા નથી. તો કે ના કહો ને, મારે જાણવું છે. તો કે નથી મજા. તો કે ના કહો. બહુ જાડો કર્યો એને. તો કે કાલે કહી જા. બીજે દિવસે શિષ્ય આવ્યો, ખૂબ આગ્રહ કર્યો, પ્રભુ મારું મરણ ક્યારે કહો. તો કે ખરેખર જાણવું છે ભાઈ, જાણવામાં સાર નથી. તો કે ના, મારે જાણવું છે. આજથી 7મે દિવસે તારું મરણ છે, ગુરુએ કહ્યું. તો કે તમે ભૂલી તો નથી ગયા? ભાગવતની કથામાં પરીક્ષિતનું મરણ 7મે દાડે એવો શાપ હતો, એવો એ તો યાદ નથી કરતા પરીક્ષિતની મરણની વાત? તો કે ના, પરીક્ષિતની તારું જ 7મે દાડે છે. તો કે મારું? તો કે આ તારું. તો કે તમારું તો નહીં ને? તો કે ના, મારું નહીં, તારું. હવે એના પગ આટલું બધું જયારે ચોક્કસ થઈ ગયું ત્યારે ઢીલા થઈ ગયા. એ ખરેખર ફરી વાર જુઓ. તો કે ભાઈ જોયેલું જ છે, 7મે દાડે મરણ. 7મે દાડે? તો કે હા. બિચારો અધમુઓ થઈ ગયો. તે દાડે ગુરુ રોજની જેમ પાઠ શીખવતા હતા ઉપનિષદનો, એનું મન લાગ્યું નહીં, એ કે આજે બંધ રાખો. તો કે સારું થયું. એ વહેલો ઘેર ગયો. ત્યાં એની સ્ત્રી હતી, એને શીરો પૂરી બનાવી રાખેલા. મારે ખાવું નથી 7મે દાડે. છે શું આ, તમને કઈ ભૂત વર્ગ્યું? શું 7મે દાડે? 7મે દાડે લેવા રાખો. તો કે 7મે દાડે, પણ છે શું, વાત તો કરો 7મે દાડે. અને બધી વાત કરી કે ગુરુને મેં આવું કહ્યું, ગુરુએ મને આમ કહ્યું. તો કે ભાઈ ઘણી વાર ખોટું પડે સ્ત્રી કે, પણ એને લવારું કરતા રોકાયો નહીં. કે મારે આજે ખાવું નથી 7મે દાડે જવાનું, ને કોણ અલવો ખાય, આ શીરો ખાય પૂરી ખાય, તું કા, મારે નથી ખાવું. એણે ન ખાધું એટલે સ્ત્રીએ ન ખાધું, ભૂખે હુતા તે ઊંઘે આવી પથારીમાં આમ તેમ ખર્યા ફર્યા જ કરે. 7મે દાડે. સ્ત્રી કે ભાઈ જવાનું જશે તો જવાનું થશે, પ્રભુનું નામ જપો ને. તો કે 7મે દાડે. એ બીજે દાડે તો પગ એવા ઢીલા થઈ ગયા ને તાળીઓ તાવ ચઢ્યો, ફ્લ્યુ હવે કે છે અંગ્રેજીમાં, પેલા તાળીયા તાવ કહેતા ગામડાઓમાં, હજુ તાળીયા તાવ કહીએ છીએ. તો તે ચઢ્યો એકદમ ઠંડી, ઉપર ગોદડા ઉઢાડ્યા, તો પણ બિચારાને મટે નહીં, બકવાદ કર્યા જ કરે 7મે દાડે. ડાક્ટરોને બોલાવ્યા, હોસ્પિટલમાં લઈ ગયા ટ્રીટમેન્ટ માટે. ડાક્ટર આવે તો એ 7મે દાડે કર્યા. એટલે કે રામ નામ બોલો. તો કે 7મે દાડે લો, યાદ જ ના આવે. અને 7મે દાડે ખરેખર મરણ થયું એ પહેલા મરણની પાસે પહોંચી ગયો. આ દાડામાં તો કેવું થઈ ગયું એનું શરીરને મન. એની સ્ત્રી પછી ગુરુ પાસે ગઈ 5મે દાડે, કે મહારાજ આવું થયું છે? તો કે હું તો ના કહેતો તો કે જાણવામાં મજા નથી, પણ એને આગ્રહ બહુ કર્યો, શું કરું? એટલે કેવું પડ્યું? હવે આપણને ખબર પડે તો કે ઘર ભેગા થવાના નથી, જોકે તમે તો બધા થઈ જશો, છતાં ખબર પડે કે નથી થવાના, રસ્તામાં જ એક્સિડન્ટ થવાનો છે. તો બોલો, હા હું બોલું છું, એમાં મજા રહેવાની છે? તમારું મન બહાર ચાલી જાય તો નથી જાણતા એ કેટલીક વાર આશીર્વાદ થઈ જાય છે. ઇગ્નોરન્સ ઇઝ બ્લેસિંગ સમટાઇમ્સ, ન જાણવું એ કેટલીક વાર આશીર્વાદ હોય છે. કારણ કે આપણે જાણ્યા પછી જે તાકાત જોઈએ ને પચાવવાની, તે આપણા પછી બોલો તાકાત નથી. આપણું જાણીએ, બીજાનું જાણીએ, ખરાબ જો જાણીએ તો તાકાત, સારું જાણીએ તો પછી ઊંચા નીચા થઈએ, તે પચાવી નહીં શકીએ કે મને આવતા વર્ષે એક બીજી મોટલ મળવાની. તો અત્યારથી બધે કહેતા કરીએ કે બીજી મોટલ મળવાની, આના કરતા સરસ મળવાની, મને જણાઈ ગયું છે, બોલો તે નહીં પચાવી શકીએ. અતિ ઉલ્લાસ અને અતિ શોક બેયમાં આપણે મનને સ્વસ્થ રાખી શકતા. એટલે પ્રભુએ પડદો પાડી દીધો, જે વખતે જે થતું હોય તે થયા કરે, થઈ આગળ ને પાછળ, પાછળનું ભૂલાતું જાય અને આગળનું ખ્યાલ જ નહીં, પાછળનું બધું ભૂલાતું જાય. કેટલાયની સ્મશાન યાત્રાઓમાં આપણે ગયેલા, સગાઓની હવે ભૂલી ગયા છીએ, લો નવેસરથી પાછા તૈયાર થઈને એ પાછા પરણવાય બેઠા ને હસ્તમેળાપોય કર્યા ને બધું કર્યું. એ છોકરા ત્યાં ને એમને લઈને પાછા ફરતા ફરતા સ્કૂલમાં લઈ ગયા, એ પહેલાના જે મરી ગયેલા એને યાદ એ કર્યા નથી. આમ જીવન ચાલ્યા કરે છે, જીવનનો પ્રવાહ ચાલ્યા કરે, નહીં તો પછી કોઈ માણસ જીવી શકે નહીં. એટલે દિલની અંદર જે જ્ઞાનના દીવાઓ, પ્રભુના પ્રેમના દીવાઓ થાય છે, તે માણસને શક્તિ આપે, શાંતિ આપે, સંયમી બનાવે. અને તે પ્રલય થતા હોય એક બાજુ, એને ખબર પડી હોય તો પણ એ પોતાના મનને શાંત રાખે. પ્રભુની ઈચ્છા, હે પ્રભુ તારી ઈચ્છા, ધાય વિલ બી ડન નોટ માઇન, એમ માણસને થાય છે. તો માણસે જીવન નાનું, ઝડપથી જવાનું, રહેવાનું નહીં, અનિત્ય છે, જગત અનિત્ય છે, શરીર નાશવંત છે, રાખવા માગીએ તોય રહેવાનું નથી, બીજાનું રહેવાનું નથી, આપણું પણ રહેવાનું નથી, આ નક્કી છે, પ્રકૃતિનો આ સ્વભાવ છે. અત્યાર સુધી સંસારમાં આવું જ થતું આવ્યું, હવે ભગવાન કોઈ નવો દેશ પેદા કરે જેમાં મરણ જ ન હોય ને લોકો કાયમ માટે રહેતા હોય તો જુદી વાત, પણ અત્યાર સુધી આવું ચાલે છે. તો જે જીવન છે તે જીવન દરમિયાન આપણે શું કરવું? સૌથી પ્રથમ તો દીવા કરવા, જ્ઞાનના દીવા ટૂંકા જીવનમાં, જેથી મોહને મમતાનું અંધારું જતું રહે. પ્રેમના દીવા કરો, સત્સંગના દીવાઓ કરો, સંતોની સેવા કરો, બને તો તપ કરો, પ્રભુ નામ જપ કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, તે દુઃખમાં આગળ આવશે. પ્રભુનું સ્મરણ, તપ, જપ, દાન, સંયમ, તીર્થાટન, ધર્માચરણ, આ બધું આપણી આગળ આવે છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે તે આગળ આવે છે, અને તે આપણે કર્યા જ કરવું જોઈએ. એટલું આપણી સાથે આવવાનું, જે સારું કર્યું હશે તે આપણી સાથે આવવાનું, ખરાબ પણ સાથે આવશે, પણ સારું આપણને ઉપયોગી થશે, સારું આપણું કલ્યાણ કરે છે, ખરાબ કલ્યાણ નહીં કરે. એટલે આપણે ચેતી જવું જોઈએ કે જીવન બહુ થોડું છે. અત્યાર સુધી જો આપણે પ્રભુ સ્મરણ ન કર્યું હોય તો હવે શરૂ ક્યારે પડી જાય કાંઈ ખબર નહીં. અત્યાર સુધી પૈસા ભેગા જ કરી રાખ્યા હોય તો કાઢો હવે બહાર, દાન કરી જ રાખો, તે જ સાથે આવવાનું, બીજું કંઈ સાથે નહીં આવે. આપણા દેખતા કંઈ કરી નો, સત્સંગ કરો, સેવા કરો, દીન દુઃખી અતિથિ અભ્યાગત બધાની સેવા કરો. બોલો, હમણાં એક ભાઈ મને મળ્યા, નાનો યુવાન, નોકરી કરે, નોકરી ભારતમાંથી થોડા વખત પહેલા જ આવેલ કેનેડામાં, અને તે સર્વિસ કરે તો મારા પ્રવચનમાં રોજ આવે. એક દિવસ મારી પાસે આવીને કહેવા લાગ્યો મને કે આ તમારું અધ્યાત્મ માસિક નીકળે છે ધાર્મિક, મારે એના લાઈફ મેમ્બર થઈ જવું છે. મેં કહ્યું, લાઈફ મેમ્બર તમારે શું કામ થયું, તમે શું કરો છો? તો કે હું સર્વિસ કરું છું. કેટલા વખતથી આવ્યા છો? તો કે એક વર્ષ થયું. તો મેં કહ્યું, તમે ન બનો, તો તમારે હજુ પૈસા ભેગા કરવાની જરૂર છે. તો કે ના, હું ભેગા કરી નહીં, તે મને શું ખબર ક્યારે મારે જવાનું છે. મેં કહ્યું, હજુ તો નાના યુવાન છો ભાઈ, ઘણું જીવશો. તો કે ના, એની ગેરંટી શું? અને વધારે જીવું તો પણ સત્કર્મ જેટલું વહેલું કરું તેટલું સારું ને. મેં કહું, હું તમારી પાસેથી પૈસા સ્વીકારવા માંગતો નથી, તમે અઠવાડિયા પછી વાત કરજો મને. રોજ એ આવતા હતા, અઠવાડિયા પછી પાછા આવ્યા કે મને તમે અઠવાડિયા પછી કહેલું ને, તો લો આ ડોલર, મને રસીદ આપી દો તમારા ટ્રસ્ટની, મારે ધાર્મિક તમારું માસિક છે તેના મેમ્બર થવું છે, અને એક રસીદ બીજી આપો લાઈફ મેમ્બર મારા વતી હું ભારતમાં મારું ગામ છે સુરત જિલ્લાનું તેની લાયબ્રેરીને બનાવવા માંગુ છું, એટલે લાયબ્રેરીમાં માસિક ચાલ્યા કરે જ્યાં સુધી ત્યાં સુધી જાય અને લોકો લાભ લે. તમે કહો પણ તમે ના આપો ભાઈ પૈસા, તમે હમણાં જ હજુ નોકરીએ જોડાયા, પૈસા ભેગા કરો, પરણેલા છો તો ક્યાં, મા બાપ છે ઘેર તો ક્યાં, એમને થોડું મોકલું છું. તમે કહો તમે ના આપો તો કે ના મારે આપવું છે, તમે શું કામ ના પાડો છો, હું તો ધર્મનું કામ કરું છું એમાં તમે ના પાડો. પછી મેં માને કહ્યું મેં કોઈ લઈ લો, અમને બહુ ઈચ્છા છે તો લઈ લો ભાઈ, રસીદ આપો. એક માણસને સારું કામ કરવું છે તો આપણે વચ્ચે ના આવવું, અને બન્યું એવું કે એમને રસીદ આપી મેમ્બર બનાવી દીધા, અને લગભગ બીજે જ દિવસે અજાણ્યો એક ઓર્ડર એના પર આવી ગયો બીજી કંપનીનો. ત્યાં જે કંપનીમાં એ નોકરી ચાલતી હતી એની તેને બદલે એને $100 વધારે પગાર મળ્યો. મારી પાસે આવ્યા મને કે મને આવી ઓફર આવી, મેં કોઈ તમે સ્વીકારી તો કે હા, શા માટે ન સ્વીકારો, તમે કોઈ જુઓ તમારું ધર્માચરણ તરત જ ફળ્યું. તો કે હું આ નોકરી માટે ઘણો પ્રયત્ન કરતો હતો છેલ્લા 6 મહિનાથી, કે આ વધારે પગાર નહીં મળે પણ નહોતી મળી, અને આ રસીદ મારા હાથમાં આવી હું ઘેર ગયો અને તરત મારી સ્ત્રીએ કહ્યું કે આજે ફોન આવ્યો હતો એક સાહેબનો, તમે નહોતા એટલે એને નંબર આપ્યો છે ફોન જોડવાનો. અને મેં ફોન કર્યો તો બીજે જ દિવસે મને બોલાવ્યો, કહ્યું કે તમારે આવું હોય તો આવી જાઓ, $100 તમને વધારે પગાર, અઠવાડિયાના $100 વધારે પગાર મળશે આ સર્વિસમાં, મહિનાના $400. બહુ સારું, મેં કહ્યું તમે અમને તો $300 આપ્યા, પ્રભુએ તમને $400 મહિને આપ્યા તો વ્યાજ $100 વધારે આપ્યું, આવા જ સારા કામો કરતા રહેજો. આમ છે જીવનની અંદર માણસની ભાવના છે કે મારે સત્કર્મ કરવું જ છે તો તે કરી નાખવાનું, એમાં વિલંબ નહીં કરવો. અને સત્કર્મનો કોઈ અંત જ નથી કે મેં આટલું કર્યું આટલું કર્યું આટલું કર્યું હવે શું, હજુ વધારે કરો, કરતા જ જાઓ, તે જ સાથે આવવાનું છે, બીજું તો બધું અહીંયા પડ્યું રહેશે. ઇંગ્લેન્ડમાં હું હતો, અમારા પ્રવચનો થતા હતા આ વર્ષે ઇંગ્લેન્ડમાં, તો રગબી નામનું શહેર, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા, પ્રવચન મારું જ આવે તો એક ભાઈ આવ્યા. હવે એને આંખે પ્રકાશ બરાબર દેખાય નહીં, સૂઝે નહીં, થોડા મહિનાથી એવું થઈ ગયેલું. મને કે મારી આંખે આવું થઈ ગયું છે, મેં કહું કાંઈ વાંધો નહીં ડાક્ટરને બતાવો, તો કે બતાવું છું પણ કાંઈ વળતું નથી. તો મેં કહું તો તમે ભારતમાં આવો તો અમદાવાદમાં એક સારા ડોક્ટર છે દાંત આંખના, અમારા ઓળખીતા છે, એને જરા બતાવી જુઓ ને, બહુ હોશિયાર છે, તે કદાચ સારી ટ્રીટમેન્ટ તમારી થઈ જાય. સરનામું મેં આપ્યું, મેં કહું આવો તો તમે મને કહેજો તો હું ભલામણ કરીશ એ ડાક્ટરને, તો જરા ફેર પડી જશે. હવે રોજ પ્રવચનમાં આવે. મેં કહું તમે શું કરો છો, સર્વિસ કરો છો, તો કે આંખને લીધે સર્વિસ કરતો નથી, ગવર્મેન્ટ મને હેલ્પ કરે, જે સર્વિસ નથી કરતા એને અઠવાડિયે ગવર્મેન્ટ હેલ્પ કરે છે ઇંગ્લેન્ડમાં, પાઉન્ડ આપે છે, મને પાઉન્ડ આપે, એમના પત્ની પણ હતા, ઉંમર મોટી હતી. તો મેં કહું તમારું ચાલે છે, તો કે સારી રીતે ચાલે છે, સરકારની મદદ એટલી મળે છે કે સારી રીતે ચાલે છે. હવે કે મારી એક બીજી ઈચ્છા થઈ છે, મેં કહું શું ઈચ્છા થઈ છે, તો કે તમારું સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ છે એની વાતો સાંભળું છું પ્રવચનમાં કોઈ કોઈ વાર, તમે વિધવાઓને મદદ કરો છો, કપડાં આપો છો, અનાજ આપો છો, કેટલાક વિદ્યાર્થીઓને કોલેજમાં સ્કોલરશીપ આપો છો તમારા ટ્રસ્ટ તરફથી, તો મને ઈચ્છા થઈ ગઈ છે કે મારે ટ્રસ્ટમાં £200 આપવા છે. તમે શું કામ આપશો, તમને તો સરકાર હેલ્પ કરે છે, તમે સર્વિસ કરતા નથી, તમારે તો પૈસા જોઈએ. તો કે શરીરનો શું ભરો છે, ક્યારે પડી જાય, મારે આ કામ કરવું છે, મને છેલ્લા 2-3 દિવસથી ઊંઘ આવતી નથી, મને એમ જ થયા કરે છે કે હું ક્યારે આ કરી નાખું. તમે કહો તમે રહેવા દો ને, હજુ 4-5 દિવસ વધારે વિચાર કરો ને, તો કે ના હવે વધારે વિચાર કરીશ નહીં, કારણ કે ઊંઘ જ આવતી નથી મને, હું લઈને જ આવ્યો છું, તમે રસીદ આપો. મેં એમને ઘણું સમજાવ્યા પણ માન્યા નહીં, સમજાવ્યા એટલા માટે કે મને એમ લાગ્યું કે એની આર્થિક સ્થિતિ બહુ સદ્ધર નથી, એને પૈસાની બહુ જરૂર છે, પણ એ માન્યા જ નહીં. કે ના મેં તો નિર્ણય કર્યો છે, એની પત્ની વળી એના કરતા આગળ વધતી હતી, એટલે લઈ લો ને યોગેશ્વરજી શું વાંધો છે, એમની ઈચ્છા છે તો લો. તો અમે પછી એને રસીદ આપી દીધી, £200 લઈ લીધા. અમે કોઈ આ ટ્રસ્ટમાં જમા થશે અને અમદાવાદથી જયારે હું જઈશ ત્યારે ટ્રસ્ટની રસીદ તમને મોકલવામાં આવશે તમારા સલામે. તો કે મારી રસીદ બસીદની કાંઈ જરૂર નથી, મેં આપ્યું એટલે બસ થઈ ગયું. મેં કહ્યું પણ અમારે તો આપવી પડે ને રસીદ, ઓડિટ થાય છે અમારું ટ્રસ્ટ તો ઓડિટ થાય, અને અમારું ટ્રસ્ટ તો રેકોગ્નાઇઝડ છે, રજીસ્ટર્ડ છે પાછું, એટલે એનો તો હિસાબ થાય. આ કંઈ ઘરની વાત નથી, તમે મને $200 આપો એ વાત જુદી છે, અને ટ્રસ્ટને આપો એટલે ટ્રસ્ટની રસીદ અમારે આપવી પડે, એનો એકાઉન્ટ રાખવો પડે છે. એટલે તમને ભારત જઈશું ત્યારે રસીદ મોકલાશે, અત્યારે નહીં મળે રસીદ, ઉતાવળ ન કરતા, 4 મહિના લગભગ લાગશે. તો કે ગમે એટલા લાગે, મેં તો તમને આપ્યું એટલે મને હૃદયને રસીદ મળી ગઈ. બોલો, એ અમે જમા કરાવ્યા, મોકલી દીધા ભારત, એના પૈસા મોકલી દીધા, પણ રસીદ ત્યાં જઈને આપીશું. એડ્રેસ એનું જે કંઈ છે તે એડ્રેસે રગબી મોકલી આપીશું. અને એ પછી એ ભાઈ ફરીવાર મારા દર્શન કરવા માટે લેસ્ટર શહેરમાં આવ્યા. એમને ખબર પડી કે પ્રવચનો થાય છે એટલે આવ્યા. મેં કહું કેમ ચાલે છે? તો કે આ તમને મળ્યા પછીથી કંઈક આંખે સારું દેખાવા લાગ્યું છે. તો કે આ ત્રષ્ટાને મેં મદદ કરી ત્યારથી કંઈક કોણ જાણે શું થયું, તે જરા પ્રકાશ નવો લાગવા માંડ્યો. મેં કહું સારું, તમને લાભ જ થયો છે ને, કંઈ નુકસાન તો થયું નથી, સારું છે ને. તો કે બધી જ આશા જતી રહી હતી પણ હવે જરા જરા દેખાય છે. તો મેં કહ્યું કંઈક સુધારો થશે એવી આશા થઈ ને હવે તમને, હવે તમે ડાક્ટરની સારી સલાહ લઈ અને ટ્રીટમેન્ટ ભારતમાં કરાવો, આવો તમે ત્યાં આગળ. બહુ સારા ડોક્ટર અમદાવાદમાં અત્યારે છે, નામાંકિત ડોક્ટર છે, આખા ભારતમાં વખણાય છે, એ સરસ મજાનું કરી આપશે તમને. આંખોને પણ એ નવેસરથી જોડે છે બીજી આંખોને, અંધ હોય એના ઉપર સક્સેસફુલ થાય છે એના ઓપરેશન. તો કે કરીશું, કહું કરાવો. બોલો, માણસ જે ધર્મ કરે છે તે નકામો જાય છે, નકામો જતો નથી. કોઈ પણ તરસ્યાને તમે પાણી જ પાવ એક પ્યાલો, તે પણ તમને ફળશે. કોઈને માટે નાનું ઝાડ જ રોપો, છાંયડો આપે એવું. કોઈ ગરીબને કપડું જ આપો તમે, વધારે ન કરી શકો થોડુંક કરો, પણ માણસે આ કરવું જોઈશે. તે જ સાથે આવવાનું છે, બીજું કંઈ જ સાથે આવશે નહીં. તપ, સંયમ, દાન, ધર્મ, પ્રભુ સ્મરણ, સત્સંગ, સારા વિચારો, સારા ભાવો, સારા વ્યવહારો અને પવિત્ર પ્રેમ એણે જે પોતાના પરિવારની સાથે અથવા બીજાની સાથે રાખ્યો હશે તે સાથે આવશે, પરમાત્માની ભક્તિ સાથે આવશે. બીજું બધું જ અહીંયા પડી રહેવાનું. ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી મેં મિલ જાના, મિટ્ટી ખોલ કર મેલ બનાયા, ગમાર કહે ઘર મેરા, આય ગાલે ગયા જીવડા ભાઈ, ઘર તેરા નહીં મેરા, ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી મે મેલ જા, મિટ્ટી ખાના મિટ્ટી પીના, મિટ્ટી કરના ભો, મિટ્ટી સે મિટ્ટી મિલ ગઈ તો ઉપર ચલે સબ લોગ, ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જા. કહત કબીરા સુનો ભાઈ સાધો, મિટ્ટી હૈ સબ માયા, મિટ્ટી હૈ સબ માયા, ભજન કરો કછુ ધ્યાન ધરો ભાઈ, ભજન કરો કછુ ધ્યાન ધરો ભાઈ, પવિત્ર હોગી કાયા, ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જાના. ભજન કરો, કાંઈક ધ્યાન ધરો, શરીર પવિત્ર થાય. શરીર પવિત્ર થાય એનો અર્થ એમ કે જીવન પવિત્ર થાય, દીવા થઈ જાય અંદર, પછી ભજનના દીવા, ધ્યાનના દીવા, પ્રેમના દીવા, તે જ કામ લાગશે. એ માણસને સુખ આપે, દુઃખની વચ્ચે પણ સુખ આપે, અને સુખની વચ્ચે પણ એને સ્વસ્થ રાખે. સુખમાં આસક્ત ના થવા દે અને દુઃખથી ડરી ન જવા દે, ડગી ન જવા દે. માનવ પોતાના જીવનને શાંતિથી ચલાવે. હવે નાની સરખી ધૂન બોલાવું, પછી શાંતિ પાઠ કરીએ. બરાબર છે, આજે પણ મા સર્વેશ્વરી આવી શક્યા નથી, કારણ કે છેલ્લા 3 દિવસથી શરીર સારું નથી. આજે સવારે પણ તાવ હતો, નબળાઈ છે ઘણી, એટલે આવી શક્યા નથી અહીંયા આગળ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ
ઓમ તત્સત,
હરિ ઓમ તત્સત,
હરિ ઓમ તત્સત
હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત
મહામંત્રયે હૈ હરિ ઓમ તત્સત
મહામંત્રયે હરિ ઓમ તત્સત
હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત
હરિ ઓમ તત્સત
જપાકર 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 જપાકર
જપાકર જપાકર જપાકર જપાકર
રટાકર રટાકર નિરંતર રટાકર
રટાકર રટાકર નિરંતર રટાકર
હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત
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 ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिः रोषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॐ शान्तिः ॐ